તારીખ 11/1/1997, ડાયરીના બોલ નંબર 1049, 1167, 1052 અને 1075 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન. સળંગ પ્રવચન નંબર 6.
જો આત્મહિતની જાગૃતિ જીવને ન રહે તો અનાદિથી અત્યાર સુધીની પ્રવૃત્તિ જેમ પરમાર્થે નિર્લક્ષ અને નિષ્ફળ ગઈ છે તેમ જ બને. મોક્ષની ભૂમિકામાં આત્મહિતની જાગૃતિ એ જ મોક્ષતા છે. જેટલી જાગૃતિ એટલી જ મોક્ષતા છે. ન હોય તો નામ માત્ર મોક્ષતા છે, ખરેખર નથી. એટલે જો આત્મહિતની જાગૃતિ ન રહે તો અનાદિથી અત્યાર સુધીની ધાર્મિક પ્રવૃત્તિ જેમ નિષ્ફળ ગઈ છે તેમ જ બને. કેમ કે લક્ષ નથી, જેથી આવા સુયોગમાં, આવા સુયોગમાં એટલે કે જ્યાં પરમ સત નીતરતું હોય ત્યાં આત્મજાગૃતિને દ્રઢપણે ભાવીને, લોક ભય અને લૌકિક ભાવનો ત્યાગ કરીને વર્તણૂક ઘટે છે. લોકો શું કહેશે એ વાત ઉપર ચોકડી મૂકી દેવી. લોકોનો ભય રાખવો નહીં, લૌકિક ભાવ પણ રાખવો નહીં, જેથી સૌ સાધન નિજ હિતમાં જ નિમિત્ત થાય. પછી સાધન કરો તો નિજ હિતમાં નિમિત્ત થાય. લૌકિક ભાવ રાખીને કોઈ આત્મહિત સાધ્યું હોય તો અશક્ય છે, કેમ બનતું નથી. સત સાધન એટલે નિમિત્તમાં તો, સતના નિમિત્તમાં તો આત્મશ્રેયનું જ નિમિત્તત્વ છે. કોઈ પણ સાધન છે, ગુરુ શાસ્ત્ર સજીવન મૂર્તિ છે, એમાં તો આત્મશ્રેયનું જ નિમિત્તત્વ છે. પણ તે ઉપાદાનની યોગ્યતા એ જ સિદ્ધ થાય છે, અન્યથા નહીં. પોતાની યોગ્યતા ન હોય તો તીર્થંકર શું કરે? કોઈ કોઈ માં કઈ કરે તો વસ્તુ સીધી છે નહીં, નિમિત્તત્વ જરૂર છે ભરપૂર. તે પણ લક્ષમાં રાખવા યોગ્ય છે. સર્વ સાધનમાં સત્સંગ સર્વોત્તમ છે. એ સર્વ આગમ અને સર્વ જ્ઞાનીઓને સંમત છે. બધા જ સાધનમાં સત્સંગ સર્વોત્તમ છે, એ સર્વ આગમ અને સર્વ જ્ઞાનીઓને સંમત છે. એ જાગૃતિ ભોજન છે. જાગૃતિ ન આવે તો પછી તો કઈ અર્થ જ નથી રહેતો. અર્થ નથી રહેતો. આપણે ચર્ચામાં એ બધું આપણે ખાસ રાખીએ છીએ, જે પરિણામો થયા એમાં જાગૃતિ ક્યાં રહી અને ક્યાં ન રહી. ન રહી તો એના કારણો શું, એના હું નામમાં જ આવું છું. એ કારણો નાશ થાય, એ કારણોનો અભાવ થાય, એ પ્રયત્ન કરો કે જેથી ફરીને જાગૃતિ જે કાંઈ આશય છે એ જ છે. આત્મિક સુખની જરૂરતમાંથી આત્માર્થી જીવને આત્મરુચિ પ્રગટે છે. રૂચિ છે એ જરૂરતમાંથી ઊભી થયેલી પર્યાય છે. આ કારણ કાર્યનો સિદ્ધાંત છે. જરૂરત કારણ છે, એમાંથી આ કાર્ય ઉત્પન્ન થાય છે. એટલે જેને આત્મિક સુખની જરૂરત છે, ભૌતિક સુખની, માનસિક સુખની, પણ આત્મિક સુખની જરૂરત છે, એ આત્માર્થી જીવ છે, એને આત્મરુચિ પ્રકટે છે. તેથી તેવા સુખના અભાવમાં કોઈ પણ પર્યાયમાં સંતુષ્ટ થવાનું બને નહીં, ખેદ જ રહે. સુકાનિધિનો દ્રષ્ટાંત એના માટે બહુ મોટો સારો દ્રષ્ટાંત છે કે એમને આત્મશાંતિ જોઈ દીધી, એના માટે એ ધર્મ સાધન કરતા, તો પૂજા કરી, શાસ્ત્ર વાંચન કર્યા, યોગના પ્રયોગ કર્યા, ક્યાંયથી એમને આત્મશાંતિ ન મળી. બાહ્ય સાધન કરી ચૂક્યા, ન મળી, એટલે ક્યાંય સંતુષ્ટ ન થયા. કસાય તો મન થાય, પૂજા ભક્તિ કરે, શાસ્ત્ર વાંચન કરે, એટલે કસાય તો મન થાય, પણ આત્મશાંતિ નથી મળતો. અને જેમ જેમ સમય જતો હતો એમ તરસ વધે એવી રીતે એમને આત્મશાંતિની પીપાસા વધતી ચાલી. એટલે જ્ઞાન દશા સુધી, આત્મશાંતિ સુધી પહોંચી શકે. જો સંતુષ્ટ થયા હોય તો ત્યાં અટકી જાય. એટલે તેવા સુખના અભાવમાં અથવા તેવી શાંતિના અભાવમાં કોઈ પણ પર્યાયમાં સંતુષ્ટ થવાનું બને નહીં, ખેદ રહે. એ અસંતુષ્ટપણાને કારણે ખેદ રહે, એ યથાર્થ લક્ષણ છે. સંતુષ્ટ થયો તે અયથાર્થ લક્ષણ છે. જેનું હોનહાર સારું હોય એ અસંતુષ્ટ રહે એનું લક્ષણ છે. લક્ષણ ભાવિ હોનહાર માટે છે. જેને અનંત સુખ ભરપૂર આત્મા છે એવા જીન વચનમાં વિશ્વાસ છે. અનંત સુખથી ભરપૂર આત્મા છે, બેહદ સુખથી ભરેલો આત્મા છે, પ્રદેશે પ્રદેશે બેહદ સુખ છે, એવો એવા જીન વચનમાં જેને વિશ્વાસ છે, એ જીન વચન છે. જીન વચનનું કેન્દ્ર સ્થાન શુદ્ધાત્મા છે.
બરાબર.
અમૃતચંદ્રાચાર્યનો આપણે ચોથો કળશ છે, બોરીવલીમાં જીન વચન ના કેન્દ્ર સ્થાન રૂપ આત્મામાં જે રમે છે ગુરુદેવ ત્યાં આશ્રય રીતે કરતા. જીન વચન માં રમે છે એટલે કે આત્મામાં રમે છે. જીન વચન નું કોઈ કહેવા યોગ્ય તત્વ હોય તો તે પરમાત્મા તત્વ છે. એમ જેને અનંત સુખ ભરપૂર પોતાનો આત્મા છે એવા જીન વચનમાં વિશ્વાસ છે તેને એટલે આત્માર્થીને, તે સુખનો સદંતર અભાવ હોવા છતાં વર્તમાનમાં ચેન પડે છે તે કેવી રીતે બને છે? વિશ્વાસ આવવાના તો અનેક કારણો છે.
બરાબર.
મુખ્ય કારણ પવિત્રતા અને નિર્દોષતા છે. જીનેન્દ્ર દેવની જે નિર્દોષતા છે એ પૂર્ણ નિર્દોષતા છે. તમે ધંધામાં માલ કોને ઉધાર આપો છો?
પ્રમાણિક હોય.
પ્રમાણિક હોય,
પુરુષ પ્રમાણ, વચન પ્રમાણ.
પુરુષ પ્રમાણે વચન પ્રમાણ તો છે જ પછી, કારણ કે એ પ્રમાણિક પુરુષ છે, નિર્દોષ છે. માટે એમના વચનમાં વિશ્વાસ છે કે આત્મામાં શું છે. એ આત્મામાં અનંત સુખ હોવા છતાં એ સુખ નો સદંતર અભાવ વર્તે છે, પ્રગટ નથી થયું, તો પછી તને ચેન કેવી રીતે પડે છે એમ પૂછે છે. સુખ માટે તું પ્રયત્ન કરે છે, બતાવે છે એ પ્રયત્ન કે તને સુખ મળ્યું નથી, સુખ આત્મામાં છે એમ તને જીન વચન કહે છે. એ પ્રાપ્ત કર્યા વગર તને કેમ ચેન પડ્યું? આ પ્રશ્ન પોતે પોતાના આત્માને પૂછવા જેવો એમ વાત છે. અંદર સુખ છે એ પ્રગટ થયું નથી, બહારમાં સુખ માટે તો પ્રયત્નવાન છો એ બતાવે છે કે તને સુખ મળ્યું નથી. હવે આત્મામાં સુખ છે એમ તે જો વિશ્વાસ કર્યો હોય ભગવાનની વાત ઉપર, તો એ પ્રગટ કર્યા વિના તને સુખ છે કેમ થયું? પછી વિચિત્ર દશા, વિચિત્ર દશા એ છે કે પાછો સુખ માટે તું પ્રયત્ન તો કરે છો, પાછો તું નિરાતે જાણે સુખ છે એમ રહે છો, આમ કેમ બને છે? તેને વર્તમાનમાં છે એમ કેવી રીતે પડે આત્માર્થ
નિકળો પડે ત્યારે વિશ્વાસ આવ્યો.
હે એવા આત્માર્થી ને ચેન પડે તે કેવી રીતે બને એનો જ બને. તેને તો પારાવાર ચટપટી લાગી જાય, અંદર છે ને મળતું નથી. તમારા કબજામાં હોય તમે ન આપો એ બંને દુઃખ છે, પણ અહીંયા અંદર છે પોતાના કબજામાં છે ને મળતું નથી. આ કઈ જાતની વાત છે? ચટપટી લાગી જાય પ્રગટ કરવા માટે, ચટપટી લાગી જાય. આત્મરુચિના અભાવમાં જ ક્ષોભસમ વધતા, આત્મરુચિના અભાવમાં જ ક્ષોભસમ વધતા પ્રસન્નતા અનુભવાય. અંદરમાં સ્વકારીની તાલાવેલી લાગી હોય તેને તો ક્યાંય ગમે નહીં. એમ કેમ દીધું છે?
એટલું જ વાક્ય છે, એટલું જ વાક્ય છે. પ્રસન્નતા અનુભવાય ત્યાં વાક્ય પૂરું થાય છે. પછી બીજું વાક્ય,
પણ આત્મરુચિના અભાવમાં શોષણ વધતા પ્રસન્નતા અનુભવાય તો ન અનુભવ આવી જોઈએ ને?
એટલે શોષણમાં પ્રસન્નતા અનુભવાય છે એમ સૂચવે છે કે તને આત્મરુચિ
સંતોષ થઈ ગયો. સંતોષ થઈ
ગયો, હા. આત્મરુચિના અભાવમાં
હા
એ પ્રસન્નતા અનુભવાય છે. પ્રસન્નતા બતાવે છે કે તને આત્મરુચિ
નથી.
એવી
જીવને એમ થાય છે ને મને સમજાય ગયું,
પણ અંદર માં સ્વકારી ની તાલાબીલી લાગી હોય તેને તો ક્યાંય ગમે નહી. આવું સહજ હોય એવું સજે સજે
₹1052 1052
સત્પુરુષનો મહિમા છે.
હાજી
ઓહો સત્પુરુષના હૃદયનું ગાંભીર્ય. માન અપમાનની બુદ્ધિ નહીં હોવા છતાં પોતાનો આત્મા બાહ્ય મહાત્માને ન ભજે તે અર્થે જેવો અત્યંત જાગ્રત છે. આ માન અપમાનની અભિપ્રાય નથી, બુદ્ધિ નથી. બીજા લોકો માન આપે તો એવું ન થાય એ માટે જાગ્રત છે. અન્ય મહાત્માઓ પ્રત્યે અને પાત્રતાવાન ઉત્કૃષ્ટ મુમુક્ષુ પ્રત્યે જેવો સહજ બહુમાનપૂર્વક વિનમ્રતાપૂર્ણ વ્યવહારથી પ્રવર્તે છે, અત્યંત જાગ્રત છે. ઉપરાંત એમનો આ પ્રકાર છે કે બીજા મહાન પુરુષો પ્રત્યે કે ઉત્કૃષ્ટ મુમુક્ષુ હોય તો તેના પ્રત્યે એને બહુમાન અને વિનમ્રતાના પરિણામ અને વ્યવહાર દે છે. દ્રષ્ટિ સમ્યક હોવાથી જેમને મહાવિવેક પ્રગટ થયો છે, ત્યાં દ્રષ્ટિ સમ્યક થયું, જે જ્ઞાન પણ સમ્યક થયું, એટલે એમના વિવેકને મહાવિવેક કહેવામાં આવે છે. ધર્મ પ્રભાવના પ્રવર્તતા પ્રવર્તાવતા ધર્મની પ્રભાવના પ્રવર્તાવતા અને મુમુક્ષુઓને આશ્રય માર્ગ બોધવા છતાં, આશ્રય માર્ગ એટલે જ્ઞાનીના આશ્રયે રહેવું એવો ઉપાય બોધે
જી,
છતાં પ્રાપ્ત મહત્વથી જીવો અંતરથી નિષ્પ્રહ રહે છે.
જી
એમને જે મહત્વ અપાય છે એનાથી અંતરંગથી નિષ્પ્રહ હોય છે. લેવા કે જે જીવો મહત્તા આપે છે એ એના કારણે આપે છે, મારે કઈ લેવા દેવા. અને આજે આપે ને કાલ ના આપે એમ પણ બને. લેવા દેવા રાખી હોય તો તકલીફ
થઈ
જાય. પહેલા આમ કરતો તો હવે આમ કેમ કરે, પેલા આમ કરતો તો એના કારણે હવે એમ કરે છે એ પણ એના કારણે, કારણ એટલે એની યોગ્યતાને કારણે, એની યોગ્યતાને કારણે. આપણે કઈ લેવા કે દેવા, નિષ્પ્રહ. તેમ છતાં અંતેવાસી સુપાત્ર જીવની ભક્તિ ભાવનાને કેવળ નિષ્કારણ કરુણાથી અનુમોદે છે, કેમ કે સામા જીવને લાભનું કારણ છે એવી અનુમોદનામાં તે જીવને લાભનું કારણ છે એ નિષ્કારણ કરુણા છે. કારણ પોતાનું કારણ નથી. દ્રષ્ટિ સવળી હોય તો સવળું દેખાય, નત્ર અવળું દેખાય.
એટલા માટે પેલા એમ લીધું ને આપણે, અહો સત્પુરુષના હૃદયનું ગાંભીર્ય.
અહો સત્પુરુષના હૃદયનું ગાંભીર્ય કળે, એ ગંભીરતાને કળે, સમજે
જી,
ઓળખે, ખ્યાલ આવે
બરાબર,
નહીં તો ખ્યાલ
ન.
સ્વદોષને પણ પ્રગટ કરી જે પરસ્પરની ઐક્યતાને વૃદ્ધિગત કરે છે. પોતાના દોષને પણ પ્રગટ કરીને આત્મીયતા વધારે છે, ઐક્યતા વધારે છે, એટલે
આત્મીયતા
વધારે છે. એટલે દોષ ક્યાંથી કહેવાય કે આત્મીયતા હોય ત્યાં જ કહેવાય. તેવી સ્વપર કલ્યાણક વિશિક્ષણતાના ધારક ધર્માત્મા પ્રત્યે હૃદય ધીમે પડે છે. ઉપર કલ્યાણ શિક્ષણતા છે, પોતે તો કલ્યાણ સાધતા જાય છે, બીજાને પણ કેવી રીતે આત્મકલ્યાણ વધારે સધાય એ પ્રકારનું એમનું વલણ રહે છે
જી.
એક વિચિક્ષણતા પૂર્વકનું વલણ છે. ખરેખર તેઓ આશ્ચર્યની પ્રતિમા છે. વિચારો બહુ આવતા એટલી એમની વિચિક્ષણતા, ઘણી વિચિક્ષણતાથી કામ લેતા. સુભાગભાઈને જે ટ્રીટમેન્ટ આપે છે, એમને મોક્ષોને જે ટ્રીટમેન્ટ આપતા, બહુ વિચિક્ષણતા, બહુ વિચિક્ષણતા. કેવી રીતે એને ઉપર ઉઠાવે છે, એ મુમુક્ષુઓને પત્ર લખતી વખતે ખ્યાલમાં પણ નહીં હોય કે આવા ઉત્તરો મળશે. એવા સરસ એમને પ્રત્યુત્તરો મળ્યા છે. એટલું જ નહીં, એ પ્રત્યુત્તરો આજે 100 વર્ષ પછી પણ અન્ય મોક્ષોને ઉપકારી થાય છે, લાગુ પડે એવી વાત. ખરેખર તેઓ આશ્ચર્યની પ્રતિમા છે. જેમ જેમ તેમના સમ્યક ચરણની સમીપ જવાય છે, હૃદય વારંવાર બહુમાનથી પોકારી ઉઠે છે. સમ્યક ચરણ કયો કે સમ્યક આચરણ કયો, એ પરિણામ છે, અંતર પરિણામ છે. એ કેટલું બધું સ્વપર કલ્યાણક છે, આવું સહજ હોય છે. આ પ્રકાર છે નાની પુરુષમાં.
એક જ બોલમાં એમના પરિણામના કેટલા બધા પાસાઓ ખુલ્યા છે, ઘણા પાસા આવી રહ્યા છે.
એટલે જ એને વિચિક્ષણતા એક શબ્દમાં કહી શકાય નહીં.
આશ્ચર્ય
જીવન ધન્ય એમાં મથાળું જ બાંધી છે. અત્યારે 33 વર્ષ તો આપણે એને છોકરો છે, 33 વર્ષનો છોકરો છે. એમને તો આખી જ્ઞાન દશા પૂરી કરી ત્યાં 10.5 વર્ષ. ઉંમરમાં તો યુવાની ગણાય, પણ જ્ઞાન દશા ઘણી પ્રૌઢ હતી. પ્રૌઢ જ્ઞાન દશા એમ કહી શકાય. સંકેત પણ કર્યો છે, પણ કદાચ સંકેત ન કર્યો હોત તો એ સમજી શકાય.
1075
મનુષ્યપણું અનંતવાર પ્રાપ્ત થયું છે, પરંતુ આત્મહિતાર્થે તેનું સફળપણું થયા વિના પ્રાય દેહાર્થે પ્રવૃત્તિ કરવા માટે વ્યતીત થયું છે. દેહાર્થે પ્રવૃત્તિ કરી નિષ્ફળ ગઈ, કે દેહાર્થે ગમે એટલી પ્રવૃત્તિ કરી હોય એને શું કામ ને, એ તો કર્મ બાંધી દીધો છે. મનુષ્યપણું અનંતવાર પ્રાપ્ત થયું છે, પરંતુ આત્મહિતાર્થે તેનું સફળપણું થયા વિના પ્રાય દેહાર્થે પ્રવૃત્તિ કરવામાં તે વ્યતીત થયું છે. જન્મ મરણનો નાશ કરવા વાળું આત્મજ્ઞાન જેમને વિશે વર્તે છે, તેવા જ્ઞાની પુરુષની ઓળખાણ થઈ આશ્રય કર્યો, ઓળખાણ થઈને આશ્રય કર્યો, તે મનુષ્ય પણ સફળ છે. ઓછામાં ઓછું આટલું કર્યું, આત્મજ્ઞાન પ્રાપ્ત કરે એ તો જુદી જ વાત છે, પણ આત્મજ્ઞાન પ્રાપ્ત ન કરે અને ઓળખાણ કરીને આશ્રય ભાવના મારે, બુદ્ધિ મારે, આશ્રય ભક્તિ મારે, તો પણ તે મનુષ્ય પણ સફળ થાય છે. જે આશ્રય વડે જીવ અનેક પ્રકારના મિથ્યા આગ્રહથી મુક્ત થઈ તે ભાવમાં અથવા સમીપના અલ્પકાળમાં સ્વસ્વરૂપને પ્રાપ્ત કરશે. બધા મિસકોન્સેપ્ટ છૂટી જશે. એ આશ્રય થતા જીવ અનેક પ્રકારની વિપર્યાસોથી મુક્ત થઈ જશે. અલ્પકાળમાં સમીપના ભાવમાં સ્વરૂપને પ્રાપ્ત કરશે, સ્વપદને પ્રાપ્ત કરશે. નાની પુરુષના આશ્રય વિના જીવને ધર્મ પ્રવૃત્તિ કરતા ઉપર ચડવાને બદલે પડવાના અનેક સ્થાન છે.
બરાબર,
એનું કારણ શું છે? ગંભીર રોગ છે, નથી રોગની ખબર, નથી રોગનું નિદાન, નથી ઈલાજની ખબર, અને છતાં ઈલાજ કરે તો શું થાય? એના જેવું છે, એ તો પડવાના સ્થાન છે, ચડવાને બદલે પડવાની વાત છે. અટકવાના શુભ જોગના અનેક હેતુઓ છે. ધર્મ પ્રવૃત્તિમાં તો શું કરે, અનેક પ્રકારના શુભ કાર્યો કરે, એ શુભ યોગમાં અટકી જવાનું, બીજું કાંઈ થવાનું, એથી આગળ નહીં જઈ શકે, કેમ કે એથી આગળનો માર્ગ એને ખબર નથી. શુભ તો દેખાદેખીથી કરે, તમે પૂજા કરો તો હું કરું, તમે શાસ્ત્રમાં તો હું વાંચું, તમે ઉપવાસ કરો હું ઉપવાસ કરું, તમે દયાદાન કરો હું પણ કરું દયાદાન, એ બધા શુભ યોગના અટકવાના સ્થાનો છે, બીજું કાંઈ નથી.
દર્શન મોહને કેમ મટાડવો, એ વાત નહીં મળે,
એ વાત ક્યાંય નહીં મળે. જ્ઞાનીના માર્ગમાં સૌથી પહેલા દર્શન મોહ કેમ નબળો પડે અને અંતે મરે, આ એનો માર્ગ છે.
બરાબર,
એ માર્ગ જ્ઞાની સિવાય બીજે કહે છે નહીં, લોકો દર્શન મોહને સમજતા નથી. જીનેન્દ્ર શબ્દકોષ છે ને, જીનેન્દ્ર વર્ણિ અને જીવનો ગંભીરમાં ગંભીર રોગ એના ઉપર કોઈ વિસ્તાર નથી. એક એક શબ્દ ઉપર એમને શાસ્ત્રોના આધાર લઈને ટિપ્પણી કરી છે. આ શબ્દો પર હાલત ટૂંકમાં લખ્યું, નવાઈ લાગે કે આ વિષયની ગંભીરતા ઉપર બહુ ઘણું ઘણું અધ્યયન કરનારનું પણ ધ્યાન જતું નથી, ક્રિયાકાંડ વાળાનું ધ્યાન ન જાય, બનવા જેવું છે. પણ શાસ્ત્રોનું અધ્યયન કરનાર એ પણ આ વિષય પર ધ્યાન આપે. આખી વાત ઉપરથી ભૂલ છે, જે મિથ્યાત્વ ભૂલ છે. દર્શન મો એટલે મિથ્યાત્વ, મિથ્યાત્વ ભૂલ છે અને પોતાની ભૂલ પોતાથી પકડાતી નથી. સામાન્ય રીતે તે વૈદ ડાક્ટર માંદા પડે ને એટલે બીજા વૈદ ડાક્ટરને કન્સલ્ટ કરીને એની દવા લે, પોતે પોતાની દવા ન કરે. ત્યારે આ તો પોતે દર્દી થઈને પોતાની દવા કરે છે. ક્યાંથી પત્તો ખાવાનો? જીવની દ્રઢ મોક્ષેચ્છા તેને સત્પુરુષની ખોજ અને આશ્રય ભાવના માટે પ્રેરે છે. જો જીવને મુક્ત થવાની દ્રઢ ઈચ્છા થાય તો એને સત્પુરુષની ખોજ થાય. ફર્સ્ટ થોટ આવે એવો વિષય છે. એટલા માટે પહેલો વિચાર એ આવે કે હું અજાણ્યો છું, ક્યાં જઈશ?
બરાબર,
આ ભવાટુવીમાં તો જીવની દ્રઢ, જે જીવને દ્રઢ ઈચ્છા મોક્ષેચ્છા હોય તેને તે મોક્ષેચ્છા સત્પુરુષની ખોજ માટે પ્રેરે છે અને એની આશ્રય ભાવના માટે પણ પ્રેરે છે. મારે એને આશ્રય ભાવનામાં રહેવું છે. ત્યારે જ સર્વાર્પણ ભાવે જીવ આજ્ઞા આશ્રિત વર્તવાની યોગ્યતા પામે છે. તો જે રીતે સર્વાર્પણ ભાવે આજ્ઞા આશ્રિત વર્તી શકે એ વગેરેની યોગ્યતા ન હોય, યોગ્યતા ન હોય એટલે સ્વચ્છંદે વર્તે. આજ્ઞા આશ્રિતપણે વર્તવાની યોગ્યતા ન રહે ત્યારે સ્વચ્છંદે વર્તવાની પરિસ્થિતિ ચાલુ છે. વિચારવાન જીવ આમ સ્વરૂપ પ્રાપ્તિની પરમ અવગાઢ ભાવનામાં અને દશામાં આવીને માર્ગે ચડે છે. માર્ગે કેવી રીતે ચડે? માર્ગે ચડવું એટલા માટે બહુ મુશ્કેલ છે કે માર્ગે ચડ્યા વિના અનંત કાળથી રખડે છે. એટલે દુર્લભતા એની ઘણી છે, એ વાત તો સાબિત થઈ ચૂકેલી છે. અનંત કાળથી પરિભ્રમણ કરે છે, માર્ગે નથી ચડ્યો તો માર્ગ દુર્લભ છે એ વાત નક્કી છે. પણ સુલભ ક્યારે? કે આત્મકલ્યાણની પરમ અવગાઢ ભાવના આવે. પોતાને એમ ફીલ થાય એટલે લાયગા કરે. ત્યારે જીવ બહુ રખડ્યો, બહુ રખડ્યો અને બહુ રખડીને દુખીએ બહુ થયો. હવે જઈને હવે છૂટી જવું છે, હવે મારે છૂટી જવું છે. એ દ્રઢ મોક્ષેચ્છા આવે ત્યારે એને સ્વરૂપ પ્રાપ્તિની પરમ અવગાઢ ભાવના આવે અને પછી એ માર્ગે ચડે. ત્યાં સુધી માર્ગે ન ચડે એમ થાય છે.
પરમ અવગાઢમાં ખાસ શું?
પરમ અવગાઢમાં શું છે? પછી સવારે આપણે જેમ ચર્ચા થઈ, રખડાવે છે કોણ? આ ક્ષેત્રમાં આવીને પરલક્ષ, કોણ રખડાવે છે?
પરલક્ષી.
ત્યારે પરમ અવગાઢ ભાવના વાળાને સ્વલક્ષી અવગાઢ હોય, ગાઢ સ્વલક્ષ હોય. એટલે પરલક્ષ ના પ્રસંગો, પરલક્ષ ના ઉદયો અને પરલક્ષ ના પૂર્વ સંસ્કાર ને કારણે થઈ જતા પરિણામો,
બરાબર,
એ ત્રણે નો જોર થી નિષેધ આવે. પરલક્ષ થાય તેવા પ્રસંગો, એવા ઉદયો. પ્રસંગોમાં શું છે, બીજાના પણ ઉદય હોય, પોતાની ઉપસ્થિતિ હોય, પોતાનો ઉદય આવે. અને ન ઈચ્છતો હોય છતાં પણ પોતાના પરિણામો પૂર્વ સંસ્કારને લઈને થઈ જાય. આ ત્રણે પ્રકારમાં એનો જોરથી નિષેધ આવે. ગાઢ જો સ્વલક્ષ થાય, ત્રણેયમાં જોરથી નિષેધ. અને ત્રણેય વખતે જાગ્રત રહીને
બરાબર
માર્ગે ચડતો બચે,
બરાબર.
અથવા આ જે તક ખોવાય છે પરલક્ષ ને કારણે, એ તક ને જતી ન કરે.
એકાંતે નુકસાનકારક લાગે, પોતાનું એકાંતે નુકસાનકારક લાગે,
ઘોર નુકસાન નું કારણ છે, ઘોર નુકસાન નું
કારણ છે.
મનુષ્યપણું છે એનું સફળપણું, નિષ્ફળપણું ગંભીરતાથી વિચારવા જોઈએ. સમય કિંમતી જાય છે, નિષ્ફળ મનુષ્યપણું ન થાય તેની જાગૃતિ રાખવા યોગ્ય છે.
સુસંત ચહિ દિન રાત્ર રહે તદ જ્ઞાન મહી પર શાંતિ અનંત સુધામય જે પ્રણભુ પદ દે વરતે જયતે પ્રણભુ પદતે વરતે જયતે પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય દિનવાણી માતનો જય સનાતન દિગંબર જૈન ધર્મનો જય જય.